તારીખ 6/8/1977 શ્રી પ્રવચન સાર ગાથા 204-206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137.
અને કુલ પર દ્રવ્યો મારી સાથે સંબંધ ધરાવે છે, એવા કુલ પર દ્રવ્યો નથી. જગતમાં જેટલા કોઈ પૂરું કર્મના ઉદય સંયોગો રહ્યા છે, એ સંયોગોમાં પણ ક્યાંય મારું છે એટલે મારા પણ ક્યાંય મને ભાસતું નથી. હું એમાં છું અથવા એ મારા છે એવું પરદ્રવ્યને જોતા જણાતું નથી. કેમ કે સમ્યક જ્ઞાનમાં પરદ્રવ્ય રૂપે જ જણાય છે, અને પરદ્રવ્યમાં પોતાપણું કે મારાપણું જ્ઞાન ગોચર થતું નથી. એવું જ સમ્યક જ્ઞાનની નિર્મળતાના પરિણામનો પ્રકાર છે. એ જગતે આ જગતમાં નિજ શુદ્ધાત્મનો ભિન્નમ કિંચિદપિ પરદ્રવ્યમ મમ નાસ્તિ. આ જગતમાં આ વિશ્વમાં મારા શુદ્ધાત્મ સ્વરૂપ સિવાય મારા શુદ્ધાત્માથી ભિન્ન એવું કાંઈ પણ કોઈ પણ પરદ્રવ્ય મારું નથી. મમ નાસ્તિ મારું નથી. જ્યાં જે મારું નથી એવું જે પરદ્રવ્ય એનું ગમે તે થાવ એમ છે એનો અર્થ. તેથી મને દુઃખ છે, મને દુઃખે નથી અને મને સુખે નથી. સંયોગ વધતા મને સુખ અને સંયોગ ઘટતા મને દુઃખ. વેપારમાં નુકસાન જાય અને ધાર્યા કરતા વધારે કમાણી થાય. ધાર્યા હોય કે આટલો ધંધો કરશું એમાં આટલું તો ઓછામાં ઓછું મળશે, એના કરતા 2-4-5 ગણા આવી જાય. ધંધો કર્યો હોય થોડું કમાવા માટે ને એમાં નહીં ધારેલા પૈસા મળી જાય અથવા ચાલ્યા જાય, પછી એનું એક્શન રિએક્શન ન આવી જાય. અનુભવ જોઈ લ્યો એવું શું લેવા માટે કર્યું હોય અને જાય તો દુઃખ થયા વગર રહે જ નહીં, અને લેવા માટે કર્યું હોય ને વધારે આવે તો સુખ થયા વગર રહીએ નહીં, ખુશી થયા વગર રહીએ નહીં. કેમ કે લેવા માટે તો વેપાર કર્યો હતો ને એમાં વધારે અનુકૂળ પડી જાય એમ છે. જ્યારે એને સુખ થાય ત્યારે એને એમ તપાસ કરવી જોઈએ કે મારામાં શું આવ્યું, મારું જે આત્મ સ્વરૂપ છે એમાં આવ્યું શું કે જેથી આ ખુશી છે, એમાં શું લીધું છે કે જેથી આ ખુશી છે, અને ગયું તો મારા સ્વરૂપમાંથી ગયું શું કે જેને લઈને આ દુઃખ છે. થાય છે ને દુઃખ, સુખ દુઃખ તો થવાના, કેમ કે ધંધો કર્યો છે. એ રાગી જીવ છે ત્યારે તો એને વેપાર કર્યો છે, રાગી જીવ પકડતો નથી કોઈ જીવ. તો એને તપાસવું તો જોશે ને કે આમાં થયું શું, થવા યોગ્ય શું છે અને થયું શું. તત્વને એપ્લાય કરવું જોઈએ, તત્વની સમજણ છે એને લાગુ કરવી જોઈએ. નિચ્છિદો ઇતિ નિશ્ચિત મતિર જાતઃ. આમ નિશ્ચિત છે એવી મારી મતિ ઉત્પન્ન થઈ છે. ઇતિ નિશ્ચિત મતિર જાતઃ, એવો નિશ્ચય થયો છે કે વિશ્વમાં કોઈ પદાર્થ મારો નથી. નાની વેપાર કરતા શું થતું છે એનો વિચાર કરી શકાય એવું છે કે નહીં? જુએ છે કે રાગ થોડો આવે છે, પણ રાગ આવે છે એટલે એ અનુકૂળતા થશે એવું તો કઈ વસ્તુના સ્વરૂપમાં નથી. એ તો જેમ થવાનું છે એમ થશે. રાગની મર્યાદા રાગના પરિણામ પર્યંત છે અને તેથી આગળ નથી. એટલે રાગ અનુસાર કાર્ય થવાનો સિદ્ધાંત જ નથી એમ જ આ જ્ઞાનમાં સ્પષ્ટ છે. તેથી રાગ અનુસાર થાય વા ન થાય એનું જ્ઞાન છૂટે છૂટું જ પરિણમે છે. એ તો ફેર પડે છે. એ મારી નિશ્ચિત મતિ ઉત્પન્ન થયેલી છે જાત હોય એટલે એવી મારી ચોક્કસ મતિ, ચોક્કસ મારું જ્ઞાન એવું ઉત્પન્ન થયેલું છે. આવું પર સંબંધીનું જુદાપણાનું જ્ઞાન જેને ભેદજ્ઞાન કહેવામાં આવે છે એ મોક્ષ માર્ગની પાયાની ચીજ છે, અથવા મોક્ષ માર્ગના આદિ મધ્યંતમાં પરથી ભિન્નપણાનો સંગ દૂર રહેલો છે એવો આ વિષય છે. વિદિંદો જાલો ઇન્દ્રિયો મનોજનિત વિકલ્પજાલ રહિત અનંત જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્યાત વિપરીત ઇન્દ્રિય નવ ઇન્દ્રિયાણામ જયેન જીતેન્દ્રિયશ્ચ સંજાત સન. ઇન્દ્રિય મન, ઇન્દ્રિય અને મન જનિત જે વિકલ્પજાળ પરંપરા ચાલે છે ને વિકલ્પોની, ઇન્દ્રિય અને મન એનાથી ઉત્પન્ન થયેલી જે વિકલ્પની જાળ, તેનાથી રહિત, તેનાથી શૂન્ય વાળ સ્વરૂપ એવું અનંત જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્ય છે. આવો તો આત્મા છે એ મૂળ થાપે છે પેલા. એનાથી વિપરીત જે ઇન્દ્રિય અને નવ ઇન્દ્રિય છે એવા સુધા શુદ્ધ સ્વરૂપથી વિવિધ સ્વભાવવાળા જે ઇન્દ્રિય અને મન છે તેનો જય કરવાથી જે જીતેન્દ્રિય થયો છે, જીતેન્દ્રિય સંજાત સન, તેનો જય કરતા જે જીતેન્દ્રિય થયો છે આ ભેદ જ્ઞાન છે ને એના આધારે થયો છે એમ કહ્યું છે. એટલે પહેલા ભેદ જ્ઞાન દીધું છે અને એવા નિશ્ચય વાળો જીતેન્દ્રિય વર્તતો થકો એમ દીધો. એટલે શું કે જે પરદ્રવ્યથી ભિન્ન ભિન્નપણું પોતાનું અનુભવે છે એને પર વિષયમાં આશ્રિત બુદ્ધિ, પર વિષયની એકત્વ બુદ્ધિ અથવા પરવશ બુદ્ધિ એને થતી નથી. જે પર વિષયને વશ છે પોતાનું પરિણામ તે અજીતેન્દ્રિયપણું છે, અને પરથી છૂટું જે પરિણામ છે એ જીતેન્દ્રિય પરિણામ છે, કેમ કે ઇન્દ્રિયને વશ થતો નથી. એવો થયો થકો જદજાદ રૂપ ધરો, યથાજાત રૂપ ધરો, કે જીવનું શુદ્ધાત્માનું સ્વરૂપ છે એવો થયો છે. યથાજાત રૂપ ધર જેને ધારણ કર્યું છે તેવા રૂપને ધારણ કર્યું છે કે જેવો આત્મસ્વરૂપ છે એવા આત્મ સ્વરૂપે પોતાનું રૂપ એને ધારણ કર્યું છે. હવે એના વ્યવહારને નિશ્ચિત બે અર્થ કર્યા છે. યથાજાત રૂપ ધરના વ્યવહાર એને નગ્નત્વમ યથાજાત રૂપ ધરમ, નિશ્ચયને તું સ્વાત્મરૂપમ. વ્યવહારથી નગ્નપણું તે યથાજાત રૂપ ધર છે. યથાજાત એટલે જન્મ, પ્રમાણે રૂપ, યથા એટલે પ્રમાણ અને જાત એટલે જન્મ. જન્મ પ્રમાણે રૂપ છે એ વ્યવહારે નગ્ન દશાપણું છે એ જન્મ પ્રમાણે રૂપ છે. નિશ્ચય નતું અને નિશ્ચયથી સ્વાત્મરૂપમ, જેવું પોતાનું યથાર્થ એટલે અસલી સ્વરૂપ છે તેવું થવું તેને યથાજાત રૂપ કહેવામાં આવે છે. તદ ઇથમ ભૂતમ યથાજાત રૂપમ ધરતી ઇતિ યથાજાત રૂપ ધર નિર્ગ્રંથો જાત ઇતિ અર્થ. આ પ્રકારે તે આ પ્રકારે યથાજાત રૂપને ધારણ કરે છે, એટલે જેવું સ્વરૂપ છે તેવું ધારણ કરે છે. ધરતી ઇતિ યથાજાત રૂપ, તેને યથાજાત રૂપ ધર કહેવામાં આવે છે. એટલે કે નિર્ગ્રંથ નિર્ગ્રંથ દર્શન દશા ઉત્પન્ન થાય છે એવું કહેવાનો અર્થ છે. નિર્ગ્રંથો જાત ઇતિ અર્થ, એમાં નિર્ગ્રંથ થયો. તાત્પર્ય એ છે કે એમાંથી દીક્ષા ધારણ કરતા નિર્ગ્રંથ થયો છે, એમ કહેવાનું તાત્પર્ય. એ દીક્ષા ધારણ કર્યા પછી નિર્ગ્રંથ થાય છે એમ કહી, પરથી ભિન્નપણું પોતાનું અનુભવે છે. જગતના તમામ પદાર્થોથી પોતાના પોતાની જાતને જુદી અનુભવે છે, અને કોઈ ઇન્દ્રિયના વિષયમાં એ પરવશ થતો નથી. પરિણામ સમ્યક પ્રકારે અંતર્મુખ થઈને લીન રહે છે. ક્ષણે ક્ષણે લીનતામાં એ સહજપણે પરિણમે છે, અને તેથી કોઈ બાહ્ય ઇન્દ્રિયનો વિષય જ જાણે ખલાસ થઈ ગયો છે એ દીક્ષાંગીકાર કરતા મુનિની દશા થાય છે. એવી દશાને નિર્ગ્રંથ દશા કહેવામાં આવે છે. હવે અનાદિ સંસારથી 382 નથાવ્યું છે. અનાદિ સંસારથી મુનિપણું છે એ અનઅભ્યસ્ત છે. અનઅભ્યસ્ત એટલે એનો એમાં અભ્યાસ નથી. અભ્યાસ એટલે શાસ્ત્રાભ્યાસ નહીં, પણ એવી દશામાં પરિણમવાનો પ્રયોગ એણે કર્યો નથી. પ્રયોગનો અભ્યાસ એને નથી. એવી મુનિ દશાએ પરિણમવું વિતરાગ ભાવ સ્વરૂપ, એવી દશાનો એને અભ્યાસ નથી. એટલે અનઅભ્યસ્ત હોવાથી જે અત્યંત અપ્રસિદ્ધ છે એને કદી પ્રસિદ્ધ વ્યક્ત પ્રગટ કર્યું નથી. એવા યથાજાત રૂપ ધર્પણા, એટલે કે જેવું મૂળ સ્વરૂપ છે તેવું ધારણ કરવું, એવું મુનિપણાનું બહિરંગ બહિરંગ ચિહ્ન, બાહ્ય ચિહ્ન અને અંતરંગ ચિહ્ન, એટલે દ્રવલિંગ અને ભાવલિંગ. એને દ્રવલિંગને બહિરંગ કહેવામાં આવે છે અને ભાવલિંગને અંતરંગલિંગ કહેવામાં આવે છે. એનો ઉપદેશ કરે છે. એટલે મુનિ બાહ્યમાં કેવા હોય અને અંતરંગમાં કેવા હોય એ બંનેનું સ્વરૂપ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. આ ચારિત્રનો અધિકાર છે ને. મુનિ દશામાં મુનિની બાહ્ય સ્થિતિ કેવી હોય, બાહ્ય વિકલ્પનો રાગ એની મર્યાદા કેવી હોય, અંતરંગમાં એનું ભાવલિંગ પણ કેવું હોય, કે જે લિંગ જે ચિહ્નો અભિનવ અભ્યાસમાં એટલે તદ્દન નવા અભ્યાસમાં કુશળતા વડે ઉપલબ્ધ થતી સિદ્ધિના સૂચક છે. નવા અભ્યાસમાં કુશળતા વડે એટલે નિષ્ણાત થઈ ગયા છે. મુનિ દશામાં પ્રણમીને પોતાના સ્વરૂપને સાધવામાં જે નિષ્ણાત છે, એક્સપર્ટ છે, કુશળ છે, એટલે તેના દ્વારા જે ઉપલબ્ધ થતી સિદ્ધિ, એનાથી મોક્ષ થવાનો છે, સિદ્ધ દશા પ્રાપ્ત થવાની છે, એ સિદ્ધિના સૂચક છે. એટલે કે આને મોક્ષ થશે એવું મુનિ થાય છે. અંતર્બાહ્ય મુનિ પણ જેને યથાજાત રૂપ દર્પણે છે એને મોક્ષ થશે, સિદ્ધ દશા થશે. ગુરુદેવ કહે છે હાલતા ચાલતા સિદ્ધ છે એવું સૂચન એમાંથી થાય છે. એ દશા સિદ્ધપણાની સૂચના કરે છે. અત્યારથી સિદ્ધ દશા થશે એની આગાહી આપે છે, એની સૂચના કરવામાં આવે છે. અગાઉથી કહેવું, આગાહી એટલે અગાઉથી કહેવું, આ વરસાદની આગાહી કરે છે ને, આવશે કે નહીં આવે એ તો હાથી પડે ને ખોટી એ પડે. આ તો મોક્ષ થશે થશે ને એવી સ્થિતિ છે. જગજાદ રૂપ જાદમ ઉપાડિત કેશમ કેશમમ સુગમ શુદ્ધમ रहिदम हिंसा दिदो औपडी कमम हवदी लिंगम मुच्छारम विदितम युक्तम ओजोग योग शुद्धि लिंगम न परावेखम औपुन्न भवकारणम वेन्नम मास्टर की बात करी थी मास्टर की शब्द नो तो भाई तो આટલું વાંચન કરે આટલી આટલી ભૂલો ન કરવી એમ આવે છે ને કેટલી યાદ રાખશે અને ઉદય આવશે ત્યારે તો બીજું કાંઈ એને ખ્યાલ રહેવાનો નથી યાદ રાખતો કુરી ધારણા છે પણ એકનું એક ધ્યાનમાં રાખે એક માસ્ટર કી હોય કે મારું હિત થાય એટલું જ આમાંથી કરવું છે અને સિવાય બીજું કાંઈ કરવું નથી એ ક્યાંય ભૂલશે નહીં નહીતર તો ભૂલવાના એવા સ્થૂળ સૂક્ષ્મના એટલા હજારો ભેદ છે શરીર ચોખ્ખું રહે શરીર સુંદર દેખાય રોજ ધૂળ લાગી હોય તો કાળું દેખાય અસુંદર દેખાય એના માટે કાંઈ પણ કર્મ કરવું એને પ્રતિકર્મ કહેવામાં આવે છે એવું પ્રતિકર્મ મુનિને હતું પ્રતિકર્મ વિનાનું એવું સામાન્યનું એટલે સાધુપણાનું ભૈરવલિંગ છે બાયચિન્હ છે 205માં એ બાયચિન્હની વાત કરી 206ના અર્થમાં હવે એનો ભાવ કેવો હોય છે એમ કે મૂર્છાને આરંભ રહીત મુનિ છે એને પરગ્રહમાં મમત્વરૂપી મૂર્છા હતી તેમજ કોઈ કાર્યનો જે આરંભ છે તે આરંભમાં મુનિની ઈચ્છા હોતી નથી વ્યાખ્યાનનો આરંભ કરે કે નહીં એ સહેજે કોઈ વાત કહેવાય જાય તો કહેવાય જાય પણ મુનિ એનું બંધન સ્વીકારતા નથી એ ગામમાં આવે અને એને વ્યાખ્યાન આપવું જ પડે સવારને બપોર બે ટાઈમ આ ટાઈમ મુકરર કરેલો છે એ ટાઈમે વ્યાખ્યાન શરૂ કરવું અને આ ટાઈમ પૂરો થાય એટલે વ્યાખ્યાન બંધ કરવું એવું મુનિને બંધન હતું આરંભ રહી પછી બીજો આરંભ કરવાનો તો સવાલ જ રહેતો નથી પ્રભાવનાના કાર્યોમાં ફાળો કરી દેવો એવા આરંભનું કાર્ય મુનિ કરતા કે એવી કોઈ જવાબદારી મુનિ માથે લેતા એને જવાબદારી ન હોય અપ્રતિબંધ વિહારી છે એને કોઈ પ્રતિબંધ હોઈ શકે મૂર્છાને આરંભ રહી ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત ઉપયોગ એટલે જ્ઞાનનો વેપાર અને યોગ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ તેનાથી તેની શુદ્ધિથી યુક્ત છે એટલે એમાં શુદ્ધ વેપાર છે મનોવચન કાયાનો અને જ્ઞાનનો જેનો શુદ્ધ વેપાર છે તથા પરની અપેક્ષા વિનાનો અને કોઈ પણ પરદ્રવ્યની કોઈ સાથેની અપેક્ષા વિનાનો આ શિષ્યા છે અને આરદાન કરાવશે એવી અપેક્ષા મુનિનો હતી કે આ રાજા છે રાજનો ધણી છે માટે એને માન આપવું બીજા સાધારણ ને ભલે ન ગણીએ એવું ગણી ન હતું, કેમ કે એને કોઈની અપેક્ષા નથી, નિષ્પૃપણો છે, ઊંડે ઊંડે ક્યાંય તિલતુષ માત્ર એને ક્યાંય સ્પૃહા હતી, જેને જરૂર નથી એને અપેક્ષા કેવી એમ કે છે. એવું જિંદેવે કહેલું, જૈનમ જૈનોનું એવું, જૈનેન્દ્ર ભગવાને નિરૂપણ કરેલું એવું, આ સામાન્યનું એટલે સાધુપણાનું અંતરંગલિંગ છે, આ એના અંદરની અંદરના ચિહ્નો છે, એના પરિણામના ભાવના ચિહ્નો છે, કે જે ચિહ્નો મોક્ષનું કારણ છે, લીધું છે ને, ઉપલબ્ધ થતી સિદ્ધિના સૂચક છે. સિદ્ધિ એટલે મોક્ષ, સિદ્ધ દશા, તેનું એ કારણ છે, સાક્ષાત કારણ છે. એવું અંતરંગલિંગ હોય અને એને સિદ્ધ દશા ન થાય એ પ્રશ્ન રહેતો નથી. ટીકા. પ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વડે યથાજાત રૂપધર થયેલા આત્માને અયથાજાત રૂપધર્પણાના કારણભૂત જે મોહરાગ દ્વેષ આદિ ભાવો, તે ભાવોનો જ અભાવ હોય જ છે, તે ભાવોનો અભાવ હોય જ છે, જો શુદ્ધ વાત કરશે ભગવતી એવો અભાવ. શું કહ્યું કે મૂળમાં આ વાત છે કે મુનિને મોહરાગદ્વેષાદી ભાવો હતા નથી, મોહરાગદ્વેષના પરિણામ નહીં હોવાથી અયથાજાત રૂપધર્પણાને એને કોઈ કારણો રહેતા નથી. જે મૂળ સ્વરૂપ છે, જન્મ પ્રમાણે રૂપ લીધું ને, તો એની અંદર તો એવું છે, રાગને લઈને વસ્ત્રાદિનું ગ્રહણ કરવા પણ છે, રાગને લઈને અનેક પ્રકારના વિકલ્પ ઈચ્છાને એની પૂર્તિ કરવાની પ્રવૃત્તિ છે મન વચન કાયાને. પણ મુનિને જ્યાં પ્રથમ તો મૂળમાં મોહરાગ દ્વેષ જ નથી એનો જ અભાવ છે, પછી એને અયથાજાત રૂપ દર્પણાના કારણો નહીં હોવાથી યથાજાત રૂપ દર્પણો જ હોય છે, કે જે યથોક્ત ક્રમ વડે થયેલું છે. યથોક્ત ક્રમ વડે એટલે જે મુનિની દીક્ષા અંગીકાર કરવાના જેના પરિણામ થયા છે, સર્વસંગ પરિત્યાગ, સર્વસાવધ યોગનો ત્યાગ અને અંતરંગમાં શુદ્ધાત્મામાં લીન થવાની પુરુષાર્થની તૈયારી, એટલું જેને પરિણામમાં છે એ ક્રમ દ્વારા, એટલે ક્રમની અંદર આ વિષય લીધો કે પોતાના કુટુંબ પરિવારની રજા લેવી અને બહારમાં નિર્ગ્રંથ આચાર્યની પાસે જઈને દીક્ષાની માગણી કરવી, એવો જે ક્રમ છે તે ક્રમ દ્વારા જે યથાજાત રૂપધર થયેલા છે તે ક્રમ દ્વારા જે જન્મ્યા પ્રમાણે જેનું રૂપ થયું હોય છે એને મોહરાગ દ્વેષનો અભાવ છે, અને તેમના અભાવને લીધે એટલે મોહરાગ દ્વેષ વગેરે દોષોના અભાવને લીધે નિર્દોષ હોવાથી, નિર્દોષ નિર્દોષ હોવાના કારણે તેમના સદભાવમાં નિર્દોષતાના સદભાવમાં હોય છે, દોષના સદભાવમાં હોય છે, મોહરાગ દ્વેષાદિના અભાવને લીધે તેમના સદભાવમાં એટલે મોહરાગ દ્વેષના સદભાવમાં હોય છે, એવા જે વસ્ત્રાભૂષણનું ધારણ કરવા પણ તેનો અભાવ હોય છે એમ કેવું છે. એને વસ્ત્ર અને આભૂષણ મુનિ ધારણ કરતા, વસ્ત્ર ન પહેરે પણ માળા તો પહેરે કે ન પહેરે, કોઈ પણ જાતનો બાહ્ય આડંબર મુનિ કરતા બિલકુલ, વસ્ત્ર નહીં અને આભૂષણ પણ નહીં. તિલક કરવા કે માળા પહેરવી કે કોઈ પણ પ્રકારનો કોઈ આભૂષણ એને મુનિ મુનિ તરીકે શોભા પામે એવું કઈ કરે કે નહીં, કે એવું પણ કઈ શોભાનું કારણ એને છે? જ્યાં મોહનો અભાવ છે, રાગનો અભાવ છે, દ્વેષનો અભાવ છે, ત્યાં એને દેખાવ કરવાના પરિણામનો પણ એને અભાવ છે, એમ આવી જાય છે. એટલી સરળતા હોય તો સમ્યક દર્શન થાય, એ જ ખબર ન હોય તો મુનિ કેટલા સરળ હોય એનો પત્તો કાઢવો ક્યાંથી? એવું છે. કેટલી સરળતા જીવને હોય અને ઉપયોગ કેટલો ધીરો થાય તો અંતર્મુખ થાય, સ્વરૂપને સ્પર્શે એનો હજી ખ્યાલ ન આવે, એને મુનિ દિશાનો ખ્યાલ આવે તો બહુ મુશ્કેલ વાત છે. સામાન્ય ઉપરથી એટલી એવી વાત આવે કે મુનિને મોહ રાજ્ય થતા નથી, તો મોહ રાજ્ય થતા નથી એટલે કેવી દશા એની હોય છે એ એક અલૌકિક ચીજ છે. લૌકિકમાં જોવા મળે એવી વસ્તુ એટલે એને લૌકિક છે. નિર્દોષતા નિર્દોષતા એટલે એટલી નિર્દોષતા કે પૂર્ણ નિર્દોષતાને સાથે ઉભેલો જીવ છે એને મને કહેવામાં આવે, એનું જે રક્ષણ કરે એને એ ઠીક રાખે માણસે બધા આંકડા કરે છે, બાળની અનેક પ્રકારની શોભા કરે છે, ગોઠવણ કરે છે, એનું રક્ષણ કરે છે, એ વ્યવસ્થિત રહે, સારા રહે, ઠીક રહે, એવું મુનિને પરિણામ હતા. એવા રાગના પરિણામ મુનિને હતા. સો કિંચન પણ કાંઈ પણ પરિગ્રહ પણ કોઈ પણ સાધન રાખવું, શરીરના ટકવા માટે આહાર પાણી રાખવા એ સુદ્ધા જેને નથી, પછી બીજાનો તો પ્રશ્ન એને છે, વસ્ત્રાદિનો પ્રશ્ન તો એટલા માટે નથી કે જેને શરીરને શરીરની શક્તિ શરીર શક્તિ છે ને આહારથી એ શારીરિક શક્તિ રહે એટલા માટે પણ જે આહારનો કણ કે પાણીનો બિંદુ રાખતા નથી, એ પછી વસ્ત્ર રાખે તો પ્રશ્ન જ રહેતો, કેમ કે આ તો એથી વધારે અગત્યની ચીજ છે. આ કેમ સિદ્ધાંતની અંદર શ્વેતાંબરની સાથે ભૂલ છે એ પ્રસિદ્ધ થાય છે કે એ પણ આહાર પાણી તો એને રખાતા નથી, આવું ખ્યાલ પણ આહાર પાણી તો એ સાધુ રાખી શકતા નથી, તો જો આહાર પાણીનો એનો પરિગ્રહ નથી તો એથી ઉતરતી કક્ષાનું જે સાધન વસ્ત્રાદિનો પરિગ્રહ રાખવાનો હોય એ પ્રશ્ન જ રહેતો, પ્રાથમિક જરૂરિયાત પરિગ્રહ તરીકે ન રાખવી, પ્રાઇમરી ન રાખવી ને સેકન્ડરી રાખવી, એ વાત બુદ્ધિગોચર થાય. હું પાંચ રૂપિયાનો પરિગ્રહ ન રાખું પણ 5 લાખ હોય તો મારે રાખવા, આપના મન વચન કહે કે પાપની પ્રવૃત્તિ થવી એવો સાવધી એવો મુનિને હોય, કોઈ પણ પ્રકારના સંસારી કાર્યના પરિણામ મુનિને હોતા. શરીર સંસ્કારનું કરવું તેનો અભાવ પણ મુનિને હોય છે. શરીર સંસ્કારનું કરવું એ 5નો અભાવ હોય છે, એટલે શરીર મોઢું ધોવું, શરીર નાવું, શરીરને સ્વચ્છ રાખવું એ વગેરે મુનિને હોતું નથી. તેથી જે કમંડળારે હોય છે એ તો શૌચ માટે હોય છે એટલા પૂરતો, એ સિવાય પાણીનો બીજો કોઈ ઉપયોગ હોતો નથી. મોઢું ધોવે કે હાથ પગ ધોવે, નાય નહીં તો હાથ પગ તો ધોવે, એ પણ મુનિને સંસ્કાર હતા. તેથી તે આત્માને જન્મ સમયના રૂપ જેવું રૂપ એટલે નગ્ન રૂપ, માથાના અને દાઢી મૂછના વાળનો લિંચિત પણ એને આથી ખેંચી દે છે. શુદ્ધ પણ એટલે અકિંચિત પણ કોઈ પણ પરિગ્રહ એને હોતો નથી, એવું શુદ્ધ પણ મીઠા આદિ રહિત પણ કોઈ પણ પ્રકારની હિંસાનું કાર્ય મુની ના હોઈ શકે, કાંઈ પણ ચીજ લીલી મૂકવી હોય, બેસવું ઉઠવું હોય તો પણ સીધી મૂકવી શીખવી ઇન્દ્રજીવની હિંસા થાય નહીં, એ રીતે એની પ્રવૃત્તિ તથા અપ્રતિકર્મપણું એટલે કે શરીરની સજાવટનો અભાવ હોય છે, એ જ પ્રકાર હોય છે, બીજો પ્રકાર મુનિને હોય શકે. માટે આ બહિરંગ લિંગ છે, આ બાય ચિહ્નો છે, મુનિ દશાના બાય ચિહ્નો છે. વળી આત્માને યથાજાત રૂપ ગર્પણાથી દૂર કરવામાં આવેલું જે અયથાજાત રૂપ ગર્પણ, તેના કારણભૂત મોરાગ્દેશાદી ભાવોનું અભાવ હોવાને લીધે તેમના સદભાવમાં હોય છે એવા જે, તેમના એટલે મોરાગ્દેશના સદભાવમાં હોય છે એવા જે મમત્વના અને કર્મ પ્રક્રમના પરિણામ શુભાશુભ ઉપરોક્ત ઉપયોગ અને તત્પૂર્વક તથા યોગની અશુદ્ધિનું યુક્તપણ તેમજ વળી આત્માને યથાજાત રૂપ દર્પણથી દૂર કરવામાં આવેલું જે અયથાજાત રૂપ દર્પણ, શું કહે છે, જેવું આત્માનું અચેત સ્વરૂપ છે એનાથી વિપરીત એવું જે કૃત્રિમ સ્વરૂપ છે તેના કારણ શું છે, રાગદેશ મોહના પરિણામ છે. રાગદેશ મોહના પરિણામ એ આત્માનું અસલી સ્વરૂપ નથી પણ એ કૃત્રિમ પરિણામ છે, કૃત્રિમ દેશ છે, આત્માનો એ ખરો દેશ છે. એ રાગદેશ મોહ આદિનો અભાવ હોવાને લીધે, એનો અભાવ હોવાને લીધે તેમને ત્રણ પ્રકારના દેશનો અભાવ હોય છે એમ જાણ છે કે જે ત્રણ દેશનો, જે દેશના સદભાવમાં એટલે રાજદેશ મોહના સદભાવમાં ઉલટા વિસ્તરણ વધારે સ્પષ્ટ થાય છે. મોરાજદેશના સદભાવમાં તેને મમત્વ હોય છે કે જે મમત્વનો મુનિપણામાં અભાવ હોય છે. મમત્વનો મુનિપણાને એટલે પરદ્રવ્યમાં પોતાપણાનો એને આભાસ થતો નથી, પરદ્રવ્ય જ્ઞાનમાં જણાય છે પણ એમાં ક્યાંય મારાપણાનો આભાસ આવતો નથી, પરદ્રવ્ય પરદ્રવ્યપણે જણાય છે અને કર્મ પ્રક્રમના પરિણામ એને હોતા નથી. કામ માથે લેવું તેને ક્રમ કર્મ પ્રક્રમ કહેવાય છે. કોઈ પણ કામની વ્યવસ્થા સંભાળવી એ મુનિ માથે કદી લેતા નથી, જાઓ વાતનું કામ મારી જવાબદારીમાં, આ કામ તો હું પતાવી લઈશ. કોઈ કામ એ મંદિર ચણાવે નહીં, તપાસરા ચણાવે નહીં, ધર્મશાળાઓ બંધાવે નહીં કે એને લગતો ફાવો કરે કરાવે, એ તો ઊંચી સ્થિતિએ બેઠા છે અને એ માગવા જાય કે તમે આમાં 5000 લખાવો, એ આચકવૃત્તિ મુનિને હોતી નથી. ક્ષુલ્લક થાય એને હોય, ક્ષુલ્લક હોય એને હોય, ગ્રસ્તની દશા છે. ન્યાય તો બીજો વિચાર આવ્યો હતો કે જે મુનિ શરીર માટે આહારની યાચક વૃત્તિ જેને નથી છે ને, આહાર માટે ભલે નગરમાં પધારે છે જંગલમાંથી પણ યાચીને ક્યાંય આહાર લે, ભિક્ષાન દેહી માન એ મુનિ કહેતા, મને ભિક્ષા આપો એમ નથી. એને નવધા ભક્તિથી આહવાન કોઈ કરે એટલે એની પૂજા કરે છે, પૂજા નવધા ભક્તિમાં એની મુનિની પૂજા આવે છે, એના ચરણ શું ચરણ ધોવે પૂજા કરે એ પ્રકારે એની સ્તુતિ વંદના કરે અને એ પૂર્વક એને આહાર ગ્રહણનો આમંત્રણ આપે તો પણ તો મુનિ બધી નિર્દોષતા, તમામ સંયોગની નિર્દોષતા દેખાય તો આહાર કરે, નહી તો નવધા ભક્તિ કરી છે માટે આહાર કરે એમ રાખતા. હવે જે શરીરના આહાર માટે તો યાચના ન કરે, ફાવો કરવા માટે ભીખ માગે, એ વાત બે ઉડી છે. ન્યાય સંપન્ન છે એ તો એક મૂળમાં જે સિદ્ધાંત છે ને એમાંથી તો એક ન્યાયમાં બધા અન્યાય નો એમાં ફેંસલો આવી જાય છે. એક ન્યાય એવો હોય છે, બીજા બીજી કોઈ પણ ઉતરતી ક્રિયા મુનિ કરે અને ઊંચી ક્રિયા એથી ઊંચી જે એટલે ઓછા દોષવાળી ક્રિયા ન કરે ને વધુ દોષવાળી ક્રિયા કરે એમાં પોતે સામેલ થાય. વધુ દોષિત ક્રિયામાં પોતે દોષ ન માને, ઊંચી દોષિત ક્રિયા છોડી દે, એ કોઈ રીતે ન્યાય સંપન્ન છે? એ બધું લોકોને અવેરસ છે દોરવાની બધી યુક્તિ પ્રયુક્તિ છે. નહીં એમ કે કોઈ દલીલ એમ કરે કે અમારા મની આવું કામ કરે છે, ચંદો ફાળો કરે છે, કે ક્યાં પોતા માટે કરે છે, એ તો કાંઈ પરિગ્રહ રાખતા નથી, એને કાંઈ જોતું નથી. જેટલો ફાળો થાય છે એ લોકો ઉપકારના કાર્યોમાં ચાલ્યો જાય છે, તો એવા કાર્ય કરવામાં મને શું દોષ છે? ભાઈ એ કાર્યમાં પડેલા ને એ પૂછી જોઉં કે પરિણામ કેવા કેવા થાય. હે પૈસા વાળો હોય એને કે તું પૈસા દે ને વળી ના આપે પછી એના ઉપર દ્વેષ થયા વિના એટલે મમત્વના પરિણામ નથી, કર્મ પ્રકરણના પરિણામ મુનિને હોતા નથી, કોઈ કારની વ્યવસ્થાના પરિણામ મુનિને ન હોય. એ આત્માનું સાધવાની ગયો છે તો લોકોના કાર્યો કરવાની ગયા છે. સંસારના લૌકિક કાર્યો કરવા માટે તો લૌકિક જનો છે, રાગી જીવો પીડ્યા છે, મુનિને એમાં ભળવાનું શું કારણ છે? એને એવી કાર્ય પ્રકરણની વ્યવસ્થા હોય શકે? શુભાશુભ ઉપરોક્ત ઉપયોગ, શુભ અને અશુભ પરિણામમાં ઉપરોક્ત મલિનતા વાળો, શુભ અશુભ થી ખરડાયેલો, શુભ અશુભ ના મેલ થી ખરડાયેલો ઉપયોગ, એનો અભાવ મળીને હોય છે. એવા મલિન ઉપયોગ પૂર્વક, તત્પૂર્વક એટલે એવા મલિન ઉપયોગ પૂર્વક તથા વિધિ યોગની અસિદ્ધિ, મલિન ઉપયોગ પૂર્વક જે મનોચન કાયાના યોગની જે અશુદ્ધિ થાય છે એ અશુદ્ધિથી સહિત પણ મળીને હોતું.